मैं सिख देव जानक ही सोई, कौशल्या मां पोतानी पुत्रवधूने एक सासु तरीके नहीं पण छताय शिखामण आपवानो हक वडीलनो तो खरोज, कोई पण नाना होय कई कार्यमां भूल थती होय मार्गदर्शन आपवानुं होय तो वडीलनुं कार्य छे। कई खोटू थता अटके एना माटेनी सूचनाओ आपवामां आवे एने शिखामण कहेवाय। तो अहींया मां बोल्या छे मैं सिख देव जानकी सोई, हूँ मारी पुत्रवधूने ए शिखामण आपू छू एटले सासू तरीके, पण छता ए भाव नहीं, एनी अंदर सद्भाव छे वात्सल्यनो, पुत्रवधु पर प्रत्ये पण वात्सल्य एटलो ज होवो जोईए के जे पोतानी दीकरी होय। वात्सल्य मां सहेज पण कांटे ओछू वत्तू न तो लावू जोईए। तो माने जे हृदयना भाव छे એ બહુ સ્પષ્ટ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે બેટા હું તો આ તને આજ્ઞા નથી આપતી, શિખામણ આપું છું, અને શિખામણ તો સ્વીકારવી કે ના સ્વીકારવી એ વ્યક્તિની પોતાની ઈચ્છા હોય છે। ગીતામાં શરૂઆતના અધ્યાયની અંદર, પહેલા અધ્યાયની અંદર ભગવાન સાથે અર્જુન એટલી બધી જ્ઞાનની વાતો કરે છે, એટલી બધી વાતો કરે છે, ભગવાન એક અક્ષર બોલતા નથી। પછી 18મા અધ્યાય પહોંચ્યા ત્યારે ભગવાને 18 અધ્યાય અંદર જે કઈ વાત કરી એમાં બહુ સ્પષ્ટ નિખાલસ રીતે, અને છતાંય સૈદ્ધાંતિક રીતે વાત કરી દીધી। પછી અર્જુન બોલે છે કરીશ્યે વચનમ તવ, ભગવાન હવે તમે કહો છો એ પ્રમાણે જ હું કરીશ। ત્યાર પછી ભગવાન કે છે યથે છસી તથા કુરુ, તને ઠીક લાગે તેમ કરજે, મેં તારી પર થોપી દીધું છે, જબરજસ્તી કરી છે એમ। આ તો 18 અધ્યાયમાં માનવ જીવનને સાચી રીતે જીવવાની શિખામણ આદેશ ઉપદેશ આપ્યો, જેને જેટલો સ્વીકારવો હોય એટલો સ્વીકારી શકે છે, અને ન સ્વીકારવો હોય તો સ્વૈચ્છિક છે વોલેન્ટરી જેને। એટલે કૌશલ્યા માએ જે કઈ આગળની ચોપાઈમાં વાતો કરી કે બસ એટલી જ સાહજિકતા સરળતાથી કહ્યું મેં શીખ દેવું, હું માત્ર તને શિખામણ આપું છું, જે ઠીક લાગે એમ કરજે, ઉપરાંત પાછું દાંપત્યની સ્વાતંત્ર્યને પણ મુક્ત રાખ્યું, એ શબ્દો પણ ઘણા સરસ છે, વિવેક જેને કહેવાય, જેને કહેવાય મર્યાદા, વિવેક અને મર્યાદામાં રહીને માં તરીકે અને સાસુ તરીકે અહીંયા આગળ બે રોલ ભજવવાના છે। અંતે છતાંય સીતારામજીને દાંપત્યની અંદર સહેજ પણ વિક્ષિપ્ત ન થવું, ખલેલ ન પહોંચાડવું, એ પણ એટલા જ સાવધાન છે। જો સાસુઓ સૌ આ રીતે સાવધ રહે ને તો દાંપત્ય જીવનની અંદર આટલો ક્લેશ ન આવે। એના માટે કઈ તાપસ એ કાન જો, અરે એ તપસ્વીની દીકરી, તપસ્વીની પત્ની કે જે તપસ્યાની રીતે જ્યાં જન્મી છે ત્યાં સ્વાભાવિક છે કે તપસ્વીની દીકરી હોય વનમાં આશ્રમમાં રહેતા તે પ્રમાણે જ એનું જીવન ઘડાયું હોય, અને એમાં જરા એને કષ્ટ ન પડે કે તાપસ તે કાન ન જોગું, અને જેણે તપ કરવા માટે જ બધા જ ભોગોનો ત્યાગ કર્યો હોય, બધા વૈભવોનો ત્યાગ કર્યો હોય કે બસ હું તપસ્યા કરીશ, તપસ્વીની દીકરી છું, તપસ્વીની પત્ની છું, અને એને સામેથી ત્યાગ કર્યો હોય. અહીંયા તો પોતે જાતે ત્યાગ નથી કર્યો, પણ આદેશ થયો છે વનમાં જવાનું. એટલે મારી પુત્રવધુ એ કઈ તપસ્વીની દીકરી તો નથી, તપસ્વીની પત્ની નથી. એને કઈ ભોગોનો ત્યાગ કર્યો નથી, અને વૈભવ ને ભોગ એને ત્યાં, એના પિતાને ત્યાં કે એના સસુરને ત્યાં એટલો બધો દોમ દોમ ભરેલો છે કે એનો કઈ ઓછપ અધુરપ નથી, પરિપૂર્ણતા છે વૈભવોની. તો અને એ વૈભવોની વચ્ચે રહેલી ઉતરેલી જીવેલી મારી પુત્રવધુ એ કઈ કોઈ તપસ્વીની દીકરી કે પત્ની નથી કે જેણે તપને માટે પોતાના ભોગ વૈભવોને છોડી દીધા હોય. હજુ તો દાંપત્ય જીવનની શરૂઆત છે, વૈભવ એનો અધિકાર છે, અને અત્યારે એ છૂટી જઈ રહ્યું છે. એનું દુઃખ માં કૌશલ્યાને એક સાસુ તરીકે સમજાવતા કે છે, સિય હે તાત, રામને કહે છે, હે બેટા, આ સીતા વનમાં કેવી રીતે રહી શકશે, જેણે ક્યારેય બીજી દુનિયા જોઈ નથી, એવા દુઃખ પણ જોયા નથી, ટાઢ તડકો કે વરસાદ આપત્તિઓ સહિત પણ સહન કરી નથી, અને એ જયારે આટલું બધું 14 વર્ષ સુધી રાત દિવસ વનમાં જ રહેવાનું, એનાથી કેવી રીતે એનું આ કોમળ શરીર એને કેવી રીતે સહન કરી શકશે. સિય વન બેસહી તાત કેહી પા, હે પુત્ર, હે વત્સ, આ પુત્રવધુ એ વનની અંદર બધું કેવી રીતે સહન કરી શકશે, કેવી રીતે રહી શકશે, જ્યાં એનો સ્વભાવ કોમળ છે અને એની વૃત્તિ પણ બહુ જ સૌમ્ય અને શાંત છે. વાંદરાનું ચિત્ર જોવે ત્યાં બી જાય છળી મરે, આ શું? અને એની જગ્યાએ એ જંગલની અંદર હિંસક પશુઓ વાનરો એની વચ્ચે કેવી રીતે પોતાની જાતને ટકાવી રાખશે, સહન કેવી રીતે કરી શકશે. હંસ ની નાની નાની સરખી નાનું સરખું બચ્ચું હોય હંસ, એ માન સરોવર ની અંદર રમનારા હોય ને એનો મોતીનો ચારો ચરનારા હોય, તો ડાબર જોગ કી હંસ કુમારી, મોટા મોટા સરોવર ની અંદર વિચરણ કરનાર રહેનાર હોય એ હંસના બચ્ચાને, હંસની એની દીકરીને એ ખાબોચિયાના ગંદા પાણીની અંદર રહેવાનું હોય, ખાબોચિયામાં અને ગંદકીની અંદર, તો એ પોતાનું જીવન કેવી રીતે ટકાવી શકશે. ડાબર જોગ કી હંસ કુમારી, એ ખાબોચિયાને લાયક છે મારી આ પુત્રવધુ કે જે હંસ જેવી છે આવી સુંદર? એટલે સુરસજ સુરસર સુભગ બનજ બને જા, સુરસર દેવોના સરોવરની અંદર સુભગ ખૂબ જ સુંદર સુંદર ભાગ્યથી બનજ બને ચારી, બનજ એટલે કમળ, કમળના વનની અંદર વિચરનાર અને એના મોતીનો ચારો ચરનાર, આટલા વૈભવની અંદર મોટા વિશાળ સરોવરમાં રહેલી હોય એને નાના ખાબોચિયાની અંદર રહેવાનું થાય, કેવી રીતે સહન કરશે? વન એને માટે અસહ્ય થશે. રામ એના માટે સુવિચાર છે, જો મર્યાદા પોતાની, ભલે વડીલ છું પણ જસ આયસુ હોય, તમારો તમારો જે પ્રમાણેનો તમારી જે પ્રમાણે આજ્ઞા હોય વિચાર હોય એ પ્રમાણે તમે કરો. અસ વિચાર, આનો વિચાર કરજો રામ, આનો ખૂબ વિચાર કરીને કે આ વનના દુઃખ, જેને ઘરમાં દુઃખ જોયા નથી એ વનની આપત્તિઓ કેવી રીતે સહન કરી શકશે, આ બધું તમે વિચારજો રામને કે છે. અને પછી જસ આયસુ, પછી તમારી જેવી મરજી, યથેચ્છસી ઠાકુર. વડીલો હોય કેટલી સૌમ્ય ભાષાથી અને કેટલી સમજણપૂર્વક સામી વ્યક્તિને ક્યારે પણ બંધનમાં ન નાખી દેવી, એને વિવશ નહીં કરવાની, વિવશ સહેજે નહીં કરવાની, તમારી મરજી. કારણ દાંપત્ય તમારું છે, હું માં છું, સાસુ છું, મારી જવાબદારી હું સંભાળું છું, મારે કેટલે સુધી કઈ હદ સુધી તમારી સાથે રહેવું એ મારે વિચારવાનું છે, અને તમારે તમારી રીતે નિર્ણય કયો લેવો એ તમારે વિચારવાનું છે. અસ વિચારી, આવો વિચાર કરજો. આ સીતા રાજઘરની અંદર રાજવૈભવના સુખો ભોગવેલા છે અને જંગલની અંદર 14 વર્ષ વિતાવવા કંઈ સહેલું છે? આપણે તો ઘરની બહાર 2-5 દિવસ ગયા છીએ, યાત્રાએ ગયા છીએ, છેલ્લે છેલ્લે ઘર હાંભરે દોડો દોડો દોડો, હવે ઘેર જવું, ઘેર પહોંચવું, ઘેર પહોંચવું, એક દાડો રહ્યો, બે દાડા. પણ 14 વર્ષ, અને 14 વર્ષ સુધી આ બધું કેવી રીતે સહન કરશે? પ્રકૃતિનું જીવન જીવવાનું, કેટલા પવનના ઘા આવશે, કેટલી વરસાદની બોછારો આવશે, કેટલી કડકડતી ઠંડી, કેવી ગરમી, આ બધું સહી, આ તપ વરસા બાદ આ બધું કેવી રીતે સહન કરી શકશે? અસંચારી, આ બધો વિચાર કર દીકરા. પછી જસ આયસ, તમારી જેવી આજ્ઞા, જેવી તમારી મરજી, બસ આ રીતે હું શીખદેવ, મેં શીખદેવ, હું મારી શિખામણ જાનકીને, મારી મારી પુત્રવધુને આટલી શિખામણ આપ. જાનકી સીતાને કહ્યું, જનકની પુત્રી છે, યાદ દેવડાયું? આ કોક 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 બાપની દીકરી લઈને આપણે આવ્યા છીએ. મેં શીખ દેવું, હું તો દીકરો મારો છે, દીકરી જનક રાજાની જાનકી છે, એટલે એ પણ કહી દીધું કે વ્યવહારની રીતે આપણે કયું મોડું બતાવવાનું, કે તમે રામને તો વનમાં મોકલ્યા પણ મારી દીકરીને જોડે ધકેલી દીધી, એટલે આ બાબતમાં વ્યવહારની રીતે પોતાની સાસુ તરીકે હકની રીતે બધી રીતે સમજાવતા, માં તરીકે આ બધું સમજાવતા, વેવણ તરીકે વિચાર કરવો પડે, સાસુ તરીકે વિચાર કરવો પડે, અને માની દીકરી પિતાની પુત્રની માં તરીકે પણ વિચાર કરવો પડે, એટલે ત્રણેય બાજુથી વિચાર કરીને એટલું જ કહ્યું, મેં શીખી જાનકી, હું આટલી શિખામણ જાનકીને આપીશ. હવે આગળ જાનકી કહી દીધું એટલે બહુ મોટી વાત થઈ ગઈ, બહુ વિચાર કરવો પડે, શું લાજ રહેશે, શું મોણું બતાવીશું, અને શું સાંભળવું પડશે, અને આ દીકરીના બાપને કયો જવાબ આપીશું, કેટલી બધી આ મનની અંદર આમ વણઝાર પ્રશ્નોની આમ ભૂતાવળ સામે ખડી થઈ જાય, એક એક પ્રશ્ન ભૂતાવળ, એટલે અસવિચાર આનો વિચાર કરજો. પુત્ર ઉપર હુકમ નથી કરી દીધો, આનો વિચાર કરજે. આ સીતા 14 વર્ષના વનના દુઃખ આપત્તિઓ સહન કરી શકશે ખરી? પ્રશ્ન એને એટલા માટે કહું છું, જસ આયસ, પછી તમારી જેવી મરજી, આ તો મારી ફરજ હતી, એટલે મેં તમને કહ્યું, શિખામણ આપી, વડીલ તરીકે શિખામણ આપવી એ મારી ફરજ છે, નિર્ણય લેવો એ તમારા હાથની વાત છે. આમ બહુ જ સૌમ્યતાથી, સૌમ્યવાણીથી, પણ છાતી પર બહુ મોટો પથરો મૂકી, ઉર ધરી ધીર, ભારી ભયંકર ધીરજ ધારણ કરીને અહીંયા ઉપર મોટો છાતી ઉપર પથ્થર રાખીને વાત, ધીરજ નો પથ્થર, ધૈર્ય આદિ સદગુણ, શાંત વૃત્તિ કેવી હશે, એક વ્યવહારના, એક સંસારીના ઘરની અંદર એક સંત કે એક તપસ્વી, એક સિદ્ધ મહાપુરુષ તો એ ધીરજ રાખી શકશે, શાંત વૃત્તિ પણ રાખી શકશે, પણ સંસારી તરીકે વ્યવહારને સંભાળવાનો અને એની ઉપર આવી મોટી ધીરજ રાખવાની બહુ જ કષ્ટવાળું છે, અને એટલે હું પણ ક્લેશ અનુભવી રહી છું એમ કૌશલ્ય માં કે છે. બસ છેલ્લે પોતાનું મંતવ્ય છે છેલ્લે. જો સીતા ઘેર ઘેર રહે તો, જો સિંહ ભવન રહે, માં બોલી રહી છે, કહે અંબા, આ માં બોલી રહી છે. જો સિંહ ભવન રહે, બસ એક માના હક તરીકે હું કહી શકું કે જો સીતા રાજભવનમાં રહે તો.